તારીખ 18/4/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 36.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, ત્રીજો અધિકાર, પાનું 56
પાનું.
સંસાર દુઃખનું નિરૂપણ અને મોક્ષના સુખનું નિરૂપણ આ અધિકારમાં કર્યું છે. એમાં દર્શન મોહજનિત પરિણામથી ઉત્પન્ન થતું દુઃખ એ વર્ણવ્યું, અને ચારિત્ર મોહજનિત કેવા કેવા કષાય થાય છે એના દુઃખનું વર્ણન કરે છે. એમાં ક્રોધ કષાયની વાત કરી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારિત્ર મોહના મુખ્ય ચાર પ્રકાર છે. પછી નવ કષાયના બીજા પણ નવ પ્રકાર છે. એમાં ક્રોધ ઉપજે છે ત્યારે જીવ પોતે વિવેક જ્ઞાનમાં ચૂકે છે અને એને લઈને એ પોતે ઘણો દુઃખી થાય છે. તીવ્ર ક્રોધ થતાં પોતાનું મરણ પણ ઈચ્છે છે, ત્યાં સુધી પણ દુઃખી થાય છે એ વાત કરી. હવે માન કષાયની વાત કરે છે. 56મા પાને નીચે છેલ્લો પેરેગ્રાફ. માન કષાય ઉપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઈચ્છા થાય. માન કષાય ઉપજે ત્યારે કેવો ભાવ થાય કે હું બીજા કરતા ઊંચો છું, વિશેષતા મારી છે અને બીજા મારા કરતા નીચા છે, અને એવું દેખાડવાનું એને ભાવ થઈ આવે. બીજાને પણ એવું દેખાડે, અંદરમાં મનમાં પણ ભાવ થાય અને વાણી અને કાયાની ચેષ્ટાથી એવો દેખાવ પણ કરે. તે અર્થે અનેક ઉપાયો વિચારે અને પોતાનું માન વિશેષપણે પ્રદર્શિત થાય તેના માટેના અનેક પ્રકારે વિચાર કરે. આમ કરવાથી મારું માન વધશે, આમ કરવાથી લોકો મને વધારે માન સહિત જોશે એ વગેરે પ્રકારે વિચારે. અનેક ઉપાયો વિચારે. અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે અને વાત કરવાના પ્રસંગમાં પોતાની સ્વપ્રશંસા કરે, જેને આત્મશ્લાઘા કહેવામાં આવે છે. પોતાની પ્રશંસા કરે અને બીજાની વાત આવે તો એનું નિંદા કરે, એની ક્ષતિ બતાવે, એનું ઘસાતું બોલે, એમ કાંઈ ને કાંઈ એ નીચો દેખાય એવી રીતે વાત કરે. અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે અને એવા અનેક પ્રકારથી બીજાની મોટાઈ છે એ મટાડવાનો પ્રયત્ન કરે અને પોતાની મોટાઈ વધારવાનો પ્રયત્ન કરવા લાગે છે. અને એમ કરવામાં ઘણા ઘણા કષ્ટ વડે ધનાદિનો સંગ્રહ કર્યો હોય, બહુ મહેનત કરીને ધનની કમાણી કરી હોય, પૈસાની કમાણી કરી હોય, પરિશ્રમ કર્યો હોય, તેને વિવાહી કાર્યોમાં એકદમ ખર્ચી નાખે. કેમ કે વિવાહમાં સગા સંબંધી સ્નેહીઓ બધાને આમંત્રિત કર્યા હોય તો એની વચ્ચે પોતાનું સારું કેમ દેખાય, પોતાનું માન કેમ વધે એના માટે ખર્ચો કરે છે. અને આ તો જગ પ્રસિદ્ધ વાત છે કે ઘરે કઈ પ્રસંગ હોય ત્યારે પોતાની શક્તિ બહાર જઈને પણ ખર્ચ કરે છે માણસ. એ પોતાનું સમાજમાં માન વધારવા માટેનો એક પ્રયત્ન છે. વિવાદિત કાર્યોમાં એકદમ ખર્ચી નાખે અથવા દેવું કરીને પણ ખર્ચે. શક્તિ બહાર હોય તો કોઈના ઉછીના પાછીના લઈને પણ વ્યાજે લઈને પણ ખર્ચ કરે છે. મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહિમા વધારવા પ્રયત્ન કરે, મારું નામ રહેશે અહીંયા, જો તકતી લગાવવામાં આવશે તો મારું નામ રહેશે, હું નહીં હોય તો પણ લોકો મારું નામ વાંચશે, આ માન કષાયના પરિણામ છે. એથી જીવને પાપ બંધાય છે. શું થાય છે? એ પાપના પરિણામ છે. એ પાપ વધારવાનો, એ મહિમા વધારવો એટલે પાપ વધારવું એમ છે. એમાં તો જો કોઈ પોતાનું સન્માન આદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી દુઃખ ઉપજાવી પોતાનું સન્માન કરે, અને ત્યાં સુધી કે બીજો માન ન આપે, તો એ માન ન આપે તો એને દુઃખી કરવા માટેનો ભય પણ દેખાડે કે તો પછી અમે તમારી વિરુદ્ધ આવી રીતે આમ 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 આ પ્રમાણે આમ કરશું, માટે અમારું માન બરાબર જળવાવું જોઈએ. માનનો ઉદય થતા કોઈ પૂજ્ય હોય મોટા હોય તેમનું પણ સન્માન ન કરે, અને પોતાથી વડીલ હોય અથવા પોતાને પૂજનીય હોય એનું પણ સન્માન નથી કરતા. માનનો ઉદય હોય ત્યારે પોતાના માન માટે બીજાનું સન્માન કરે તો પોતે નીચો દેખાય, બીજાને માન આપવા જતા પોતે નીચો દેખાય, એટલે એનું સન્માન પણ ન કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. શું? કાંઈ વિચાર જ રહેતો નથી એટલે શું છે કે કાંઈ વિવેક જ રહેતો નથી. જેનો વિવેક આદર સત્કાર કરવા યોગ્ય હોય એનો જીવ કરતો નથી, એટલે એ પ્રકારે એને વિવેક વિચાર જ રહેતો નથી. વળી એમ કરતા પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય એવો પ્રયત્ન કરવા છતાંય તે એનો હેતુ ન સરે તો પોતાના અંતરંગમાં પોતો એ ઘણો જ સંતાપમાન થાય છે, ધુઆ ફુવા થઈ જાય અંદર. અહીંયા મારું માન દેખાવું જોતું હતું પણ ફલાણા આડા આવ્યા, આમ થયું તેમ થયું, ફલાણું થઈ ગયું, આપણો જે દેખાવ થવો જોતો તો દેખાવ ન થયો, અંદરમાં આકુળ વ્યાકુળ આકુળ વ્યાકુળ થઈ જાય, ઘણો દુઃખી થાય છે, સંતાપમાન થાય એટલે દુઃખી થાય છે. પોતાના અંગોનો ઘાત કરે અથવા વિષ ભક્ષણ આદિ કરીને મરણ પામે. શું? પોતાના અંગોનો ઘાત કરે, પોતાને મારવા લાગે, માથું પછાડવા લાગે, શું હાથપગ પછાડવા લાગે, અને કા આપઘાત પણ કરે. એ શ્રીમંત માણસો આપઘાત કરે છે એનું મોટું કારણ માન હોય છે, કેમ કે એને બીજી તો કોઈ પ્રતિકૂળતા નથી, પણ જગતમાં મારી આબરૂ ખરાબ થશે, હું કેવી રીતે લોકોને મોઢું દેખાડીશ, એવી એક કલ્પના માત્રમાં એ પોતાના મરણને ઈચ્છે છે કે મારે હવે અહીંયા રહેવું નથી, આવું આપણી આબરૂ ધોવાઈ જાય એના કરતા તો મરવું સારું. શું એના પરિણામ હોય છે? આબરૂ આવી રીતે ધોવાઈ જાય એના કરતા મરી જવું બહેતર છે કે મરી જવું આપણે? શું એમ સમજીને આપઘાત પણ કરે છે, અને એ જગતમાં એવા દાખલાઓ પ્રસિદ્ધ જોવામાં આવે છે. શું? પોતાનું અપમાન નથી દેખી શકતો. એમ બતાવે છે કે શરીરની પીડા કરતા મૂંઝવણનું અથવા ટેન્શનનું દુઃખ વધારે છે. શું? શરીરની પીડા થવાની, આપઘાત કરવા જતા શરીરની પીડા થવાની, કોઈ સળગ છે, કોઈ પડતું મૂકશે, કોઈ ઝેર ખાશે, એમાં શરીરમાં તો વેદના થવાની છે, એ પસંદ કરે છે, પણ જે મૂંઝવણ થાય એ જીવ પસંદ કરતો નથી. માનની મૂંઝવણ મારું માન જળવાતું નથી માટે હું અહીંયા નહીં રહું. બસ એટલે વાત નાની હોય તો પણ એ ગમે એટલી એને ભારે ગણી શકે છે. મોટી વાતને નાની ગણે, નાની વાતને મોટી ગણે, એનું નામ અવિવેક. એનું નામ જ અવિવેક છે. જેમ છે એમ જોતો નથી. અથવા આમ જોઈએ તો માન જેવી ચીજ શું છે જગતમાં? ખરેખર તો એની પોતાની કલ્પના છે. મારું આ સ્થાન સમાજમાં, કુટુંબમાં, ફલાણે કોઈ પણ જગ્યાએ જે સંયોગો વચ્ચે પોતે પૂર્વકર્મને લઈને ભાગ્યવશાત છે, એમાં મારું આવું સ્થાન છે એવી એક એને કલ્પના કરી છે. એમાં ઘણી વાર ખોટો હોય છે. લોકો કોઈ વાર કે ભાઈ તમે હતા એટલે તમારી વાત પ્રસંગ સાથે આવી રીતે કરી હતી, બાકી પાછળથી શું કહે છે એ અમને ખબર છે, તમને નહીં કહીએ અમે. ખરેખર તો એની કલ્પના ઘણી વાર સાચી હોતી નથી. બને છે કે નહીં આવું? પણ એવી કલ્પના, ધુમાડાને જેમ કોઈ બાચકા ભરે તો હાથમાં શું આવે? કાંઈ ન આવે. એમ માન લેવા જાય એને હાથમાં કાંઈ આવતું નથી. ધુમાડાને બાચકા ભરે છે, બીજું કાંઈ નથી. શું એટલે એમ કરો તા પણ અન્ય નીચો ને પોતે ઊંચો ન દેખાય તો ઘણો દુખી થાય છે. ત્યાં સુધી કે પોતાના અંગોનો ઘાત કરે, ઝેર ખાય આદિમાં બીજા પણ આપઘાતના ઉપાયો કરે આદિ એટલે વગેરે વગેરે એમ કરીને મરણ પણ પામે. એ આદિ એટલે એ વગેરે અવસ્થા માન થતા થાય છે. જીવને તીવ્ર માન ભાવ થાય અથવા માન પ્રકૃતિના ઉદયમાં જોડાઈને એવા માનના પરિણામ કરે ત્યારે આવા આવા પ્રકારના એના પરિણામ થાય છે. અને ખાસ કરીને મનુષ્ય ગતિમાં આ કસાયનું બળવાન પણ હોય છે. શું મનુષ્ય ગતિમાં એક વાર અપમાન કર્યું હોય જિંદગી સુધી અંદરથી કસાઈ જાય અને એવી ગાંઠ પડી જાય, મારું આણે એક દી અપમાન કર્યું હતું, એક દી મારે મારું એવું અપમાન કર્યું હતું, એમ કરીને એને ભૂલી શકતો નથી. ચારે ગતિના ચાર મુખ્ય કષાયની પ્રકૃતિ છે. આજે ક્રોધ કષાય પહેલો લીધો, એ નરક ગતિની મુખ્ય પ્રકૃતિ છે. ત્યાં નારકીઓ મુખ્યપણે ક્રોધના પરિણામ વિશેષ કરે છે. મનુષ્યમાં જીવ માનના પરિણામ વિશેષ કરે છે. બીજા કરે ખરા બીજા પરિણામ, પણ માનની પ્રકૃતિ મુખ્ય વર્તે છે. માયાની તિર્યંચ ગતિમાં પશુ પક્ષી છે એને માયાના પરિણામ વિશેષ છે. અને લોભના પરિણામ છે એ દેવ ગતિમાં વિશેષ છે. ત્યાં સંપત્તિ પણ વધારે છે અને ત્યાં લોભના પરિણામ પણ વધારે થાય છે. એમ ચારે ગતિની અંદર મુખ્ય એક એક પ્રકૃતિ, ચારે પ્રકૃતિ વહેંચાયેલી છે. અહીંયા માનની એવી વાત લીધી છે તાત્વિક દ્રષ્ટિએ તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કે ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જીવ બીજી વાત તો છોડી દે છે, લોભ છોડી દે, માયા ઓછી કરી નાખે, ક્રોધ છોડીને શાંત થાય, પણ માન છોડી શકતો નથી. માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. જેમ હથેળીની ચીજ ગ્રહણ કરેલી છે, હાથમાં લાડવો હોય તો ખાવો સહેલો છે, એમ મોક્ષ એટલો સુગમ અને સરળ થઈ જાય જો જીવ માન મૂકી દે તો. પણ આ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જીવ મુખ્યપણે અટકાતો હોય, અટવાતો હોય તો એક માનને કારણે અટકી જાય છે. તમારે ત્યાં આવવા આવતા જતા થઈએ તો અમારા સમાજમાં અમારી ટીકા થાય લ્યો, આમ બને છે કે નહીં? ત્યાં અમારું માન ઘણું છે, અમારા સમાજમાં અમારું માન ઘણું છે, અમારી નાતમાં, અમારા સંપ્રદાયમાં. ભલે તમારી વાત ઘણી સારી છે પણ ત્યાં આવવામાં જરાક આ અમને તકલીફ પડે છે, આ બને છે કે નથી બનતું. હે, માન ન હોય તો એ બધું સહેલું પડે કે ભાઈ સારો ઉપદેશ છે, સત્ય છે, એને ગ્રહણ કરતા દુર્ગતિ મટે છે, મોક્ષ ગતિમાં જવાનું આપણને એક નિમિત્ત મળે છે, તો એમાં સમાજની લાજ આબરૂને આડી રાખવા જતા એવું મોટું નુકસાન ખમવું પડે, શું કરવા? નુકસાનમાં શું છે કે દુર્ગતિ તો જીવને થવાની છે, સંસારના પરિણામ તો કેવળ પાપના પરિણામ છે, પાપના પોટલા બાંધે છે, એમાં તો એની દુર્ગતિ થાય છે. એ દુર્ગતિ થશે ત્યારે જે દુર્ગતિના દુઃખ ભોગવશે એમાં કઈ સમાજ વચ્ચે છોડાવવા આવશે નહીં. જે સમાજની એને શરમ ભરી છે એ સમાજ એને દુઃખમાંથી છોડાવવા નહીં આવે. એટલો જો વિચાર કરે તો એને આટલી જે અટકાયત, મોટી અટકાયત છે એ પ્રતિબંધ એને છૂટી જાય. એ સમાજ પ્રતિબંધ કહેવાય છે. શરીર પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ, એમ પ્રતિબંધના અનેક પ્રકાર છે. શું એ છૂટી જાય છે? છે, બહુ સહેલો ઉપાય છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં વાત કરી, માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય, તારી મેળે નહીં જાય એમ કે છે. જાતા સદગુરુ ચરણ માં અલ્પ પ્રયાસે જાય. બહુ થોડા થોડી મહેનતે, થોડા પ્રયત્નથી પણ આ મોટો કસાવ્યો જશે. એના માટે તું નાની પુરુષના ચરણમાં નિવાસ કર. સીધી વાત છે, એમનું બહુમાન કર એટલે તને તારું માન ચડશે ને કે હું તો કઈ નથી, પામર છું, આવા મહાજ્ઞાની પાસે હું તો પામર છું, તને દેખાઈ જશે, તારી યોગ્યતા તને દેખાઈ જશે. અને જ્ઞાનીઓ એમ કરે છે. અહિયાં હા, ક્રોધ ના ફળ માં નરક ગતિ માં જાય. અહીંયા માયા વધારે કરે તો ત્રીજ ગતિ માં જાય. વાણિયા મોટે ભાગે એમ થાય, વેપારમાં માયા વિશેષ કરવી પડે ને, માયા એના પરિણામે કેમ કરે ને પોતે પોતાને ખબર ન પડે. શું એવી રીતે છે ત્યાં વિશેષ? પછી તો ક્રોધ ની પ્રકૃતિ, એને ક્રોધ નો અનુબંધ થયો એ ઉદય આવશે, વિશેષ ક્રોધ કરશે ત્યાં. કારણ કે અહીંયા ક્રોધ થોડો કર્યો હોય, ફળ વધારે આવે છે ત્યાં. શું ફળ? અનેક ગણું આવે છે એટલે ત્યાં ક્રોધ પણ અનેક ગણો કરશે પાછો. એટલે વળી પાછો ઘણો દુઃખ ભોગવશે ત્યાં. પછી એમને જન્મ મરણ કર્યા જ કરે છે. નારકી માંથી બહાર નીકળે તો એ વળી પાછો મોટા ભાગે જંગલી હિંસક પ્રાણી થાય, અજગર થાય, સર્પ થાય, વાઘ થાય, ચિત્તો થાય, બહુ ક્રોધી પ્રાણી થાય. અમસ્તો પણ ક્રોધ કરીને બીજાને મારી નાખે. વળી પાછો એના ફળમાં નરકમાં જાય. નરક તિરિંજ માંથી નીકળવું બહુ મુશ્કેલ છે. હવે માયા કષાય ની વાત કરે છે. માયા કષાય ઉપજે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય. જ્યારે માયા કષાય થાય ત્યારે છળથી કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય, બીજાને છેતરીને, બીજાને ન ખબર પડે એમ. શું? માયાચારના પરિણામ કરીને પોતાનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય એવો એના પરિણામનો પ્રકાર થઈ જાય છે. એ અર્થે અનેક ઉપાય વિચારે અને માયા કરવાના પણ ઘણા ઉપાય વિચારે. માયાચારીના પણ અનેક છળ કપટના દમના પ્રકાર વિચારે. અનેક પ્રકારના કપટના વચન કહે, બોલે ત્યારે પણ મનમાં કાંઈ કોઈને બોલે કાંઈ કપટ વચન બોલે. શું શરીરની પણ કપટરૂપ અવસ્થા બનાવે અને મોઢાના હાવભાવ પણ એવા જ કરે. પોતે અંદરમાં રાજી થયો અને જેને દુખી થયો એમ બતાવે. શું અંદરમાં દુઃખ હોય ને બહારમાં જાણે હું રાજી થયો હોય એવું બતાવે, ઉલટું સુલટું બતાવે. શું અને એવા મોઢાના હાવભાવ પણ કરે છલકપટથી. શરીરની પણ કપટરૂપ અવસ્થાને બનાવે બનાવે એટલે એવો ભાવ આવે ને સહેજે સહેજે નિમિત્ત નિમિત્ત કે થાય કરી શકે છે. દ્રવ્યાનુયોગનો પ્રશ્ન નથી, સામાન્ય ઉપદેશના વ્યવહાર વચન ચાલે છે. બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે અને બહારની વસ્તુઓમાં પણ બીજું બીજું બતાવે. આ માલ વેચવા માટે ઘણા નથી કરતા, હલકો હોય ને ભારે બતાવે, બહુ સારું છે ભાઈ આ બહુ સારું છે, અત્યારે આ જ બધા ખરીદે છે, તમે આ જ લઈ જાઓ, ઠીક એને વેચવું હોય. પણ એને બહારમાં અનેક પ્રકારે વસ્તુને બતાવે, ન હોય એવી ન બતાવે ને બીજી રીતે બતાવે, અન્ય પ્રકારે એટલે બીજી રીતે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છળ કરે. છળ કરતા કરતા તીવ્ર માયાના પરિણામ થાય તો પોતે મરણ થાય ત્યાં સુધીના પરિણામ પણ કરી લે છે. બીજાને બીજી રીતે દોરી જવા માટે પોતાના મરણને પણ ઈચ્છે છે. આ લોકો કરે છે કે નહીં? અંતિમવાદીઓ એના શરીરમાં બોમ્બ રાખીને ગયા હોય, ફૂલાને એમ કે આ મને માન દેવા હાર પહેરાવા આવ્યા છે, ભલે મારું મરણ થાય પણ એને છેતરીને હું મરું તો ભલે, પણ એને તો મારી નાખે. મરણ સુધીના પરિણામ કરે છે છેતરવા માટે. અને એ પણ જગતમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત અને પ્રસંગો જોવામાં આવે છે. જેથી પોતાનું મરણ જાણે એવો પણ છળ કરે. બોમ્બ હંતાડી દે છે એ માયા કપટના જ પરિણામ છે ને, એમાં પોતે મરી જાય કોઈ વાત. કપટ પ્રગટ થતા પોતાનું ઘણું બુરું થાય અને એ કપટ ખુલ્લું પડી જાય ત્યારે પોતાનું ઘણું બુરું થાય. મરણાધિક પણ થાય, એને મરણની સજા પણ થઈ શકે છે, એને પણ ગણે નહીં કે આ ખુલ્લું પડી જશે તો આપણને ફાંસી મળશે, એને પણ ગણે નહીં કે ભલે જેમ થવું એમ થાય, આપણે તો આ કરવું જ છે. કોઈ પૂજ્ય અથવા ઈષ્ટજનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છળ કરે અને એ છેતરવામાં એ પૂજ્ય મનુષ્યોને પૂજ્યજનને પણ મુક્તો નથી, એની પાસે પણ ખોટી રજૂઆત કરે. માયાથી પૂજ્ય પુરુષો પાસે પણ ખોટી રજૂઆત કરે, પોતાનું સારું દેખાડે, પોતાનું નબળું પડખું ન દેખાડે અને સારું પડખું દેખાડે, એને એમ કહે ને પાઠાફેર રજૂઆત કરે છે. એ બધા માયાના પરિણામ છે. ખોટું બોલે, અન્યથા બોલે, પાઠાફેર રજૂઆત કરે, શું અર્ધ સત્ય બોલે, પૂર્ણ સત્ય બોલે, ખાસ કરીને ખોટું બોલવાના પરિણામ વિશેષ થાય છે. માયાની અંદર જૂઠ બોલવાના પરિણામ વિશેષ થાય છે. કાંઈ વિચાર જ રહેતો નથી એટલે પોતાનું કેટલું અહિત થશે એનો વિચાર જ રહેતો નથી, અથવા માયાના પરિણામથી હું ભીષણ ત્રિયંજ ગતિમાં ચાલ્યો જઈશ એનો જી વિચાર કરતો નથી. આ જેટલા પ્રાણીઓ આડા ચાલે છે, આપણે ઊભા ચાલીએ છીએ, મનુષ્ય છે, આ પ્રાણીઓ આડા ચાલે છે, એ દ્રવ આડું થઈ ગયું. માયા છે એ આડા પરિણામ છે, અસરળ પરિણામ છે. ઘણા આડા ભાવ કરતા 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 એ પોતે આડો થઈ ગયો. આ જેટલા પ્રાણીઓ આડા ચાલતા દેખાય છે એ તીવ્ર માયાના ફળમાં આ સ્થિતિ પામ્યા છે. એમને કારણ વગર કોઈ કાર્યની ઉત્પત્તિ નથી. આ તો વિજ્ઞાન છે, સાયન્સ છે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ નથી. જેટલા આડા તેને પશુ પક્ષી આદિ પ્રાણીઓ દેખાય છે, જીવ જંતુ દેખાય છે, નથી દેખાતા એવા તો ઘણા, એ બધા તીવ્ર માયાના પરિણામ કરીને એ ફળને પામ્યા છે. એ એવું જ્ઞાન કરાવે છે ખરેખર તો કે આ પરિણામ જીવે કરવા યોગ્ય નથી, આવા પરિણામ જીવે કરવા યોગ્ય નથી. ભલે નુકસાન જાય પણ સરળતા રાખવી, નુકસાન જાય તો પણ અસરળતા કરવી નહીં. કાર્ય સિદ્ધ ન થાય તો કાંઈ નહીં, પણ મારા આત્માને તીવ્ર ગતિમાં મોકલવાનું કારણ મારે ઊભું કરવું નથી. સમજણથી, વિવેકથી અને પોતાના પરિણામને સુધારવા જોઈએ. પછી કહે છે, કાંઈ વિચાર જ રહેતો નથી, વળી છળ કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ ન થાય. એવું નથી કે કપટ કરે, જૂઠું બોલે એટલે કામ થઈ જ જાય, એવું કોઈ ગેરંટી નથી. કામ તો થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, પણ એને તો કર્મ બંધ થઈ જાય ને થઈ જ જાય, એમાં ફેર પડે નહીં, કેમ કે પરિણામ એ બંધ છે. જેવા જેવા જીવ પરિણામ કરે, કોઈ જાણે ન જાણે એથી કાંઈ કર્મ છેતરાતા નથી. જગતમાં એક સર્વજ્ઞ છેતરાતા નથી, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્ર પરમાત્મા છે, ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાતા છે, કોઈ પણ જીવના પરિણામ એ જાણે છે. જોકે એમને લેવા દેવા નથી, પણ જ્ઞાન એટલું નિર્મળ છે કે એમાં એ બધું જણાઈ જાય છે. એટલે એક તો સર્વજ્ઞ જાણે છે અને એમાં ફેર નહીં પડે. તને એમ કે બીજાને ખબર નથી પડતી ને, પણ એવું કાંઈ નથી, કપટ કરવાથી બીજાને ખબર નથી પડતી નહીં, અનંતા સર્વજ્ઞોને ખબર પડે છે સિદ્ધાલયમાં. અને બીજું, કર્મ છેતરાવાના નથી, ભલે એ કાંઈ જાણતા નથી, પણ જેવો ભાવ કર્યો એવો કર્મ બંધ એ જ વખતે થયા વિના રહેશે, એ થઈ જ જવાનું છે. પોતે પોતાથી છેતરાય છે, પોતે પોતાથી છેતરાય છે, એવું છે. બીજાને છેતરવા જતા નુકસાન પોતે પોતાને કરે છે, તે ખરેખર તો પોતે છેતરાનો છે. તો એના કરતા તો જળ સારા છેતરાશે. કર્મ છે એ શરમ નહીં રાખે એમ કે છે. કર્મ છે એ શરમ નહીં રાખે. તો જેવો ભાવ થયો એ જ વખતે એનું બંધન થશે, એનું ફળ આવ્યા વિના રે નહીં. દેવોએ છળ કર્યું ને, પશુઓ ગોઠવી દીધા એમણે કર્યું, તમને વૈરાગ આવે એટલા માટે. ઠીક, કથામાં તો ગમે તેમ આવે. આમ તો ખરેખર તો શું છે, લોકાંતિક દેવો છે ભગવાનના તીર્થંકરના વૈરાગ્યમાં નિમિત્ત પડે છે. એ લોકાંતિક દેવો હોય છે, છેલ્લો ભાવ જેને બાકી હોય છે એને ધર્મની અનુમોદના થાય છે, એટલે કાંઈ કાંઈ વૈરાગ્યનો પ્રસંગ ઉપજાવે છે. શું નહીં તો એવી જાતનો દેખાવ કરે છે. ખાલી માયા માયાનગરી કરે છે ને, જાદુ નગરીથી એવો એક દેખાવ કરે છે. નહીતર એમાંથી પછી લોકો બીજું કાઢે છે કે તમે કહો છો કે ભાઈ અમે જૈનો તો શાકાહારી છીએ, માંસાહારી નથી, પણ જો તમારે તમારા કથાનો યોગમાં શું આવે છે એમ કહ્યું, ભાઈ આ કેમ છે અહીંયા બધા, તો કે એ બધાના રસોઈ બનાવવાને છે, તો બનતી હશે ત્યારે એમ કર્યું હશે ને, એમ કરીને લઈ આવે તર્ક. પણ એવો ખ્યાલ આપવામાં આવ્યો કે વેવાય કઈક આવું ઉલટું છૂટું કરવાના છે, એવું માત્ર કહેવામાં આવ્યું, વૈરાગ થઈ ગયો. ચાલો આપણે કઈ માથાકૂટમાં ઉતરવું નથી, આપણે આપણો રસ્તો પકડી લ્યો. આ ગિરનાર ભેગા થઈ ગયા, પાછા વળીને દ્વારકા જવાને બદલે ગિરનાર ભેગા થઈ ગયા. એટલે એ માયાના પરિણામ નો કહેવાય, હા એ માયાના પરિણામ નો કહેવાય. એમ એમ નથી, સ્થૂળ નથી. માયાના પરિણામ તો ખરેખર માયા થતી હોય તો જ સમજવું જોઈએ. એટલે એમાં આશય મુખ્ય હોય છે. એવા પ્રસંગોની અંદર પરિણામ મુખ્ય નથી, પણ આશય મુખ્ય છે. આવે છે ને પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે કોઈ ગાયને કતલખાને લઈ જવા માટે કોઈ માણસ પાછળ પડ્યો, ગાયને ખબર પડી એટલે ચાર પગે ઉછળીને ભાગી, એમાં એ કોઈ ગલીમાં વળી ગઈ. પાછળ આવેલો માણસ ત્યાં ગલીના નાકે ઉભેલો છે, એને ગલી એમ વિચારવાનું છે. પરિણામે બંધ છે, એના પરિણામ કેવા છે એના ઉપર એનો બંધ છે. ક્રિયા એ બંધ નથી, ક્રિયાથી બંધ નથી, પણ પરિણામથી બંધ છે એમ છે. ખરેખર શું કહે છે, વળી છળ કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, અંતરંગમાં ઘણો દુઃખી થાય. આટલું આટલું આપણે ગોઠવું પણ બધું નકામું જોયું, એને એકદમ આકુલતા વધી જાય છે. પોતાના અંગોનો ઘાત કરે, બધામાં વ્યવસ્થિત શાસ્ત્ર લખે છે ને, એટલે બધા પરિણામ કશાયના પરિણામમાં એવા જ અનિષ્ટ પરિણામ થાય છે. પોતાના અંગોનો પણ ઘાત કરે ને એ માયાચારીમાં સફળ ન થાય ત્યારે પોતાના અંગોનો ઘાત કરે અથવા વિષ ભક્ષણ આદિ કરીને મરણ પામે અને પોતાની અસફળતા જોઈને મરણને પણ પસંદ કરે છે. એવી એવી અવસ્થા માયા થતા થાય છે. એ બધા પ્રકારની અવસ્થા જીવને માયાના પરિણામથી થાય છે. બહુ સરળ વિષય છે. આ બધા પરિણામ તો અનુભવ ગોચર છે. ક્રોધના પરિણામ, માનના પરિણામ, માયાના પરિણામ, લોભના એવા સ્થૂળ ચારિત્રમોના પરિણામ છે કે પોતાને એ પરિણામનો અનુભવ થાય છે અને સમજી શકે છે. અનુભવથી એ વાતને સમજી શકે છે અને અનુભવથી સમજે એને ભૂલ પડે નહીં. ખાલી યાદ કરીને સમજે ને સ્મરણમાં રાખે તો ભૂલી જાય, પણ અનુભવને પકડીને સમજે એ ભૂલે નહીં. એટલે પોતાના પરિણામ સાથે એને મેળવી લેવું. પછી લોભ, લોભ કશાય ઉપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા થાય. ઈષ્ટ એટલે એને માની લો, ઈષ્ટ હો પોતે સારો માન્યો છે એ પદાર્થને, પોતે ખાસ સારો ગણે છે. પછી પોતાને સારો લાગતો એ બીજાને સારું ન પણ લાગે, એટલે એની માન્યતા પ્રમાણે લોભ કશાય ઉપજે ત્યારે પોતાનો માનેલો ઈષ્ટ પદાર્થ એના લાભની એટલે મેળવવાની એને ઈચ્છા થાય છે અને તેના અર્થે અનેક ઉપાય વિચારે અને એની પ્રાપ્તિ થાય એના માટે ઘણો ઉપાય કરે, અનેક અનેક વાત વિચારે. આમ કરતા મળશે, આમ કરવાથી મળશે, આમ કરવાથી મળશે, એને અનેક પ્રકાર વિચારે છે. તેના સાધનરૂપ વચન બોલે અને એની પ્રાપ્તિ થાય એવી વાત કરે. કેવી વાત કરે? એની પ્રાપ્તિ થાય એવી વાત કરે. શરીરની અનેક ચેષ્ટા પણ કરે, વાત પણ એવી કરે, હાવભાવ પણ શરીરના એવા જ કરે. શું ભિખારી છે ને, ખોટે ખોટું કર્યું હોય,
માયા પણ છે અને લોભ પણ છે, એક સાથે બે. શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણા કષ્ટ સમન સહન કરે, અને એ પોતાને ગમતી વાત પ્રાપ્ત કરવા માટે દુઃખ પણ સહન કરે, પ્રતિકૂળતાઓ પણ સહન કરે, અને આ છે તો આવશે. સેવા ચાકરી પણ કરે, બીજાની ચાકરી પણ કરે, ભાઈ તમારું કામ કરી દઉં, એનું કામ કરીને પણ એને પોતાનું કામ કઢાવવા, એનું કામ પણ, એની સેવા ચાકરી પણ કરે, દેશ વિદેશ ગમન કરે, દેશ વિદેશ ગમન કરે, અને જે વડે પોતાનું મરણ થતું જાણે એવા કાર્ય પણ કરે. ખાલી 50,000 ફૂટ ઉડે છે કે નહીં એરોપ્લેનમાં, ત્યાંથી પડે તો કઈ આટકો હાથમાં આવે નહીં. કામ છે, કામ પૂરું કરવા માટે ગયા વગર છૂટકો નથી. ગમે તેવા બહારના પ્રસંગો, મરણ થાય એવા હોય તો પણ જે કામ એને કરવું છે એના માટે મરણને ગૌણ કરીને પણ એ પ્રસંગોનો સ્વીકાર કરી લે છે. ધન કમાવા માટે ભૂખો રહીએ, તરસો રહીએ, ઉજાગરા કરે, બધું કરે છે કે નહીં? પ્રશ્નોની પ્રકારે ભૂખ તરફના હતા, ટાઢ તડકાના મુસાફરીના બધા સહન કરે છે કે નહીં? જે વડે પોતાનું મરણ થતું જાણે એવા કાર્ય પણ કરે, અને જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે, આરંભ સમારંભ એવા પણ ઘણું દુઃખ થાય, ઘણી ઉપાધિ થાય, ઘણી મહેનત પડે, પણ એ કામ એને કરવું કરવું ને કરવું. કઈ વિચાર રહેતો નથી એને, પછી વિવેક વિચાર કઈ રહેતો નથી કે આ પૂજ્ય આપણા પૂજ્ય પિતા હું ક્યાં કરું, એની વિરુદ્ધ મારે જવાય નહીં. પણ પોતાને ઇષ્ટ પ્રાપ્તિ અર્થે એ ગમે તે કરવા પણ તૈયાર થઈ જાય છે. માણસ ધર્માદામાંથી પૈસા લઈ જાય છે, ધર્મના કાર્યોમાંથી પૈસા લઈ જાય છે, અને દેવગુરુશાસ્ત્રના કાર્યો હોય તો જે સ્થાનો છે, જે સ્થાનો છે ને તો સમર્પણ કરવાના સ્થાનો છે, એ સમર્પણ કરવાને બદલે ત્યાંથી પણ એટલો તીવ્ર લોભ હોય કે ત્યાંથી પણ અર્થોપાર્જનનો વિચાર કરે છે. એ બધા નરકમાં જવાના પરિણામ થાય છે, એ પરિણામ છે, એ નરકગમનના પરિણામ છે. શું કે છે ખબર? ધાર્મિક પુસ્તકો વેચાતા હોય છે, અત્યારે ન લેવા આપણે, જયારે ધર્મ ધાર્મિક દિવસોમાં ડિસ્કાઉન્ટ જાહેર થાય ત્યારે આપણે ખરીદી કરી લેવી. એટલા પૈસા બચે ને, એટલા પૈસા ઘરમાં બચે. લોભ હોય તો કેવો ઝીણો વિચાર કરે છે. એ જ પુસ્તકો ડિસ્કાઉન્ટ જાહેર કરનારા કોઈ હોય છે કે નહીં? હવે મારા તરફથી આપજો, અથવા એની કિંમત ઘટાડવા માટે દાના દે દેનાર હોય છે કે નહીં? અથવા મફત ભેટ આપનાર હોય છે, હવે ચાલો આ પુસ્તકો મારા તરફથી જેને જેને વાંચવાની ઈચ્છા હોય એને મફત આપજો. તો ક્યાં ડિસ્કાઉન્ટ લેવાનો ભાવ ને ક્યાં દેવાનો ભાવ, ઉલટા સુલટા પરિણામ છે કે નહીં? કેટલું ડિસ્કાઉન્ટ મળીને મળે, 10%, 20%, 25%, એમાં રકમ કેટલી થાય? એટલી તો અત્યારે આ પાનબીડી એવા મોંઘા થઈ ગયા છે કે સામાન્ય મજૂર લોકો પાનબીડીમાં એટલા ખર્ચી નાખે, કેવા ગરીબ માણસો ખર્ચી નાખે. એવામાં લોભ તીવ્ર હોય તો એમાં જીવ નાખે, એ પરિણામ સારા નથી. દેવાના પરિણામ, ત્યાં તો સમર્પણના પરિણામ આવવા જોઈએ. પણ જ્યાં લોભ થાય ત્યાં કઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે જે ધન મળ્યું હોય, જે મકાન આદિ મળ્યા હોય, એની બરાબર સાચવણી ને જાળવણી કરે. એ કઈ પ્રકૃતિમાં જાય? લોભની પ્રકૃતિમાં જાય. આપણે નિવૃત્તિ લઈ લેવી, બધું બે ચાર પેઢીઓ હતી બધું બંધ કરીને બેસી ગયા, જો તો અંદર માં બીક લાગેલી કે આમાં વેપાર કરતા કરતા નુકસાન જાય ને દિવાળું પણ થાય. હવે આપણે તો સામાન્ય ગરીબ માણસો હતા, એમાંથી પૈસા થઈ ગયા થઈ ગયા, હવે વ્યા ન જાય એના માટે બંધ કર્યું. કર્યું તો એના માટે બંધ, પણ દેખાવ શું કરે? અમારે ધાર્મિક જીવન ગુજારવું છે, અમારે કઈ પાપ કરવા નથી, એટલે અમે ધંધા વેપાર બંધ કરી દીધા છે અને હવે નિવૃત્તિ લીધી છે. હવે શાસ્ત્ર વાંચીએ, મંદિર જઈએ, ફલાણું કરીએ, આમ કરીએ, આમ કરીએ, બધી શુભ પ્રવૃત્તિ રાખે છે, અશુભ છોડી દીધી છે. અંદર માં ભાવેલો હતો કે આ વેપાર કરતા કરતા કઈક પૈસા વ્યાજ હશે, તો પછી ઠીક એ તો કઈ વાંધો નહીં, સારું તમે લોભ છોડ્યો. કોઈ શું કે બહુ સારું કર્યું ભાઈ, તમે વેપાર નો લોભ છોડ્યો, આપના પરિણામ છોડ્યા, લોભ નો તમે ત્યાગ કર્યો. હા, પણ એ પછી વાત વાતમાં આવી જાય કે આપણે છે ને બીજું કઈ નહીં, પણ આ છે એ બરાબર સાચવી રાખીએ તો ઘણું, જેટલું આવ્યું છે એટલું હચવાય તો ઘણું. એનું એ થયું પાછું, જે પૈસા વધારવાના પરિણામ છે એ જ હાચવાના પરિણામ છે. એ પરિણામથી વધારવાના પરિણામથી વધતું નથી, હાચવાના પરિણામથી હચવાતું પણ નથી. જીવને લોભ થાય ત્યારે એ પ્રકારના પરિણામ થયા વિના રહેતા નથી, છેતરાઈ જાય ત્યાં. આપણે હવે કઈ વેપાર કરતા નથી, આપણે નિવૃત્તિ લઈને બેઠા છે, પણ અંદર હાચવાના પરિણામ બહુ હોય કે આ જે છે ને એ બરાબર હાચવી રાખવું, આમાં કોઈ ગડબડ ન થઈ જાય એનું બરાબર ધ્યાન રાખવું, એટલે એનો ઉપયોગ ને ઉપયોગ ન કહેવાય, ત્યાં એનો જીવ ત્યાં રહે છે. લ્યો આ ઉપયોગ શુદ્ધાત્મા કરે આવે છે ને, એનો જીવ ત્યાં રહે છે, એ ઉપયોગ ત્યાં રહે છે. ઉપયોગ ત્યાં જીવ, જીવ ત્યાં ઉપયોગ, એ અર્થમાં એ વાત છે. કથાઓ આવે છે ને સમયસર, આમાં કઈ ઘટવું ન જોઈએ, આ બરાબર હચવાવું ને જળવાવું જોઈએ. શું કહ્યું? જો કોડરમલજીએ વીણી વીણીને બધા પરિણામ પકડાયા છે. શું? વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે રક્ષા કરે, શું એક પ્રકારે નહીં પણ અનેક પ્રકારે રક્ષા કરે. આપણે બરાબર દાગીનો છે એ સેફમાં રાખો, એમાં પણ બેંક શું કરવી, સદ્ધર બેંક, શું, અને એમાં પણ પાછો એ બેંક વહી જાય તો એનો વીમો ઉતરાવો. કદાચ પછી બેંક પણ જાય તો આપણે એનો વીમો ઉતરાવી લેવો, ડબલ પાકો કરવો. વીમા વાળાનો કોઈ વીમો ઉતારતો નથી, સરવાળે પાછો ત્યાં આવે. એ ગુરુદેવ કહેતા બહુ જૂના વખતમાં, રાણપુરમાં પધારેલા ત્યારે સાંભળ્યા હતા, જીવને પાપનો ઉદય આજે આવે ત્યારે કેવું થાય, કે શરીરમાં રોગ આવે, ધન ચાલ્યું જાય ને નિર્ધન થાય, રૂપિયા ચાંદીના દાટી રાખ્યા હોય દાટ્યા કોયલા થાય, કોયલા એટલે કોલસા, ધાતુ ખુદ જ કોલસા નીકળે, પૈસા ન નીકળે, ત્યાં ધાતુ છે એ માટી થઈ ગઈ હોય. દીકરો મરે ને દીકરી રાંડે, ગુરુદેવ તો બધા બોલી લેતા હતા. અને જે મકાન બીજા ત્રીજા વીમા ઉતરેલા હોય, વીમા કંપની પણ ભાંગે, બધા પાપનો ઉદય આવે ત્યારે બધું ભેગું થાય. શું એમાં તું કઈ એને હાચવી રાખી શકે છો, વ્યવસ્થા કરી શકે છો, એ વાતમાં કઈ માલ નથી. એ લોભના પરિણામ છે. શું કહે છે? કે એની અનેક પ્રકારે રક્ષાનો રક્ષા કરવાના પરિણામ કરે, રક્ષા કરે એટલે રક્ષા કરવાના પરિણામ કરે. તથા ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય અને ઈષ્ટનો વિયોગ થાય તેમ કરવા જતાય તે કાં મળે નહીં ને મળ્યું હોય એ ચાલ્યું જાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય તો બહુ દુઃખી થઈ જાય કે અરે આવો ઉદય આવ્યો મને બધું ઘણી વ્યવસ્થા વિચારી હતી પણ આપણું કાંઈ ચાલ્યું નહીં તો એના માટે ઘણો દુઃખી થાય સંતાપવાન થાય એટલે દુઃખી થાય આકુલિત થાય પોતાના અંગોનો ઘાત કરે અને એ વખતે પોતાના અંગ ઉપાંગ કાપે અથવા પડતું મૂકે વાગે ગમે એમ થાય ને વિષ ભક્ષણ આદિ કરીને મરણ પામે ઝેર ખાઈને પણ મરે એવી એવી અવસ્થા લોભ થતા થાય છે આવા બધા પ્રકારની અવસ્થાઓ તીવ્ર લોભના પરિણામ થતા પણ થાય છે અને એથી પણ જીવ દુઃખી થાય છે હજુ વિચાર કરી દેવે સંસારી જીવ તો કાં એને ક્રોધના પરિણામ હોય કાં લોભના પરિણામ હોય કાં માયાના પરિણામ હોય ને કાં માનના કોઈ ને કોઈ તો પ્રકૃતિ ચાલતી જ હોય છે અને જીવનું દુઃખ પણ નિરંતર ચાલતું જ હોય છે એની આકુલતા એ વિદા જ કરે છે એ પ્રમાણે કષાયો વડે પીડિત થતો જીવ શેનાથી વેદનાથી પીડિત ન લીધો કષાયોથી પીડિત થતો જીવ એવા પરિણામથી દુઃખી થતો જીવ સંસારમાં એ અવસ્થાઓમાં પ્રવર્તે છે અને એવી એવી પરિણામમાં એ પ્રવૃત્તિ કર્યા જ કરે છે એને એનાથી કેવી રીતે છૂટવું મુક્ત થવું એ રસ્તાથી એ ઉપાયથી જીવ અજાણ છે એટલે એને પહેલાના રોગનું નિદાન કરીને પછી એનો સાચો ઉપાય બતાવવાનો અહીંયા અભિપ્રાય છે લેખકનો અભિપ્રાય તો સુખી કરવાનો છે દુઃખ બતાવીને દુઃખથી છોડાવવા છે જગતના જીવોને અને સુખી કરવા માટે સાચો ઉપાય દર્શાવવો છે વળી એ કષાયોની સાથે નો કષાય થાય છે એટલે બીજા પણ કેટલાક અલ્પ કષાયના પરિણામ છે તે કેવા કેવા થાય છે બોલા પણ એ લીધા હતા કષાય ને નો કષાય સાથે એમ અહીંયા લે છે વ્યવસ્થિત પદ્ધતિસર લખાણ છે જ્યારે હાસ્યનો કષાય થાય ત્યારે પોતે વિકસિત થાય પ્રફુલ્લિત થાય વિકસિત થાય એટલે જ્યારે એને હસવું આવે ત્યારે એકદમ પ્રસન્નતા બહુ પ્રસન્નતા થઈ ગઈ હોય પ્રફુલ્લિતતા આવી ગઈ હોય એવા પ્રકારના પરિણામ અને મુખાકૃતિની ચેષ્ટા થાય છે તે એવું જાણવું એ હાસ્યને કેવું જાણવું જો સન્નિપાતના રોગીનું હસવું સન્નિપાત નો રોગ થાય છે વાત પિત્ત અને કફ ત્રણે વકરે વકરે એટલે શું મર્યાદા બહાર દોષિત થાય શું કફ પણ મર્યાદા બહાર નો થાય વાયુ પણ મર્યાદા બહાર નો થાય અને પિત્ત પણ મર્યાદા બહાર નો રોગ થાય ત્રણેયનો ત્યારે માણસ બેશુદ્ધ થઈને હસવા લાગે ખબર નથી હોતી કે હું હસું છું પણ ખડખડાટ હશે શું અંદર થી મીનાના ખાધું ન હોય પણ એ વખતે એને જો ઉછળવાનું જોર આવે તો આઠ જણા પકડે તો જાયલો રહીએ નહીં નવાઈ લાગે બધાને કે આટલું બધું જોર ક્યાંથી આવ્યું અને પણ એ બધી છેલ્લી પરિસ્થિતિ છે એ બધી વિપરીત દેખાવાળી બધી શક્તિ હતી ને શક્તિ ક્યાંથી આવી આ દુઃખી છે ને હસે છે કેમ તો એનો જાણકાર છે સમજે છે કે હવે આ મિનિટોનો ખેલ છે વાત બધી પૂરી થઈ જશે હવે કાંઈ ઈલાજ કામ કરશે નહીં એમ આ જીવ પોતે પોતાને દુઃખી થાય છે ખરેખર તો હસે છે ત્યારે શું થાય છે સુખી નથી થતો બોલો આ જરા અવલોકનથી સમજવા જેવું છે હસવાના પરિણામમાં માણસને એમ લાગે કે કશાય મંદ છે કસાય મંદ નથી કસાય તીવ્ર છે પાપ બંધાય છે ત્યાં પુણ્ય પ્રકૃતિ નથી બંધાતી કસાય મંદ હોય તો પુણ્યની પ્રકૃતિ બંધાય પુણ્ય બંધ થાય અને કસાય તીવ્ર હોય તો પાપ બંધ થાય તો જેટલા કોઈ હસવાના પરિણામ છે એમાં પાપ બંધ થાય, તીવ્ર કષાય ના એ પરિણામ થાય. દેખાય પ્રસંચિત, એમાં શું પાપ કર્યું? પણ એ જેને લઈને હશે છે તે બધી કોઈ સારી ચીજ નથી. તો કે છે કે પોતે દુખી થાય, પોતાને નુકસાન કરે અને હશે. પોતાને દુખી કરવાના ભાવ થાય અને રાચે, તો એ અજ્ઞાન છે. પોતાને નુકસાન થાય ને પોતે રાજી થાય, આ કઈ સમજણ વાળી વાત નથી, આ ગેરસમજણ વાળી વાત છે. જેમ સન્નિપાતના રોગીનું શું છે એવી આ વાત છે. મોટા ભાગે નાની પુરુષ હોય છે, ગંભીર હોય છે, ગંભીર હોય છે એટલે ન તો એને શોકના પરિણામ છે ને ન તો એને હરખના પરિણામ છે, બે પાપ પ્રકૃતિ છે. એ જ્ઞાનને કારણે ગંભીરતા ઉત્પન્ન થયેલી હોય છે. ઇષ્ટ અનિષ્ટ ભાવો આત્માને નુકસાન કરનારા પરિણામ કેવા છે, કેવા કેવા પરિણામથી કેવા કર્મ બંધ થાય છે એનું જ્ઞાન હોવાથી એ જ્ઞાન જ એને ગંભીરતામાં લાવી દે છે, એવી સ્થિતિ છે. પોતે અનેક પ્રકારના રોગથી પીડિત થતા કોઈ કલ્પના વડે હસવા લાગી જાય છે. હવે ખરેખર તો એને દુઃખ ઘણું છે. જીવ અનેક કષાયોથી પીડિત છે, વળી અનિત્યતા આદિનો ભય છે. ક્યારે કયો રોગ થશે એનું કાંઈ ઠેકાણું નથી, ક્યારે એક્સિડન્ટ થશે એનું કોઈ ઠેકાણું નથી, ક્યારે મૃત્યુ થશે એનું કોઈ ઠેકાણું નથી. આ બધા અનિત્યતાના ભય એને સતાવતા હોય છે. એ ભયમાં ઊભો છે છતાં હશે છે, જોવો ખૂબી છે એની. એક બાજુ ભય છે, રોતા રોતા ગીત ગાય છે ને એના જેવું છે. એક બાજુ ભયમાં સપડાયેલો છે, પરક્ષા ભય, અનિત્ય ભય, અશરણ ભય, આ બધા ભય ઉભા છે. અને છતાંય તો પાછો હસે છે, ભયથી ઘેરાયેલો હોવા છતાં હસે છે. કેવી વિચિત્રતા છે જીવની. પોતે અનેક પ્રકારના રોગથી પીડિત છતાં કોઈ કલ્પના વડે હસવા લાગી જાય છે. રોગી પણ ઘણી વાર કોઈ કલ્પનાથી હસવા, એની કલ્પના છે કે એથી કાંઈ હસે એટલે એનો કાંઈ રોગ ચાલ્યો જાય નહીં. તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પના વડે પોતાને સ્વભાવતું કાર્ય માનીને હર્ષ માને છે. શું એને અનેક ઉપાધિ છે, અનેક પીડા છે, પણ ક્યાંક એને ઠકપણાનું સારાપણાની કલ્પના કરી લે છે. અહીંયા મને મજા આવી એટલે આ મને બહુ સારું લાગ્યું એમ કરતા રાજી રાજી થઈ જાય છે. એક પ્રસંગ ઓચિત, બાકી તો ઉપાધિમાં ઘણો ઘેરાયેલો છે, પણ એકાદ પ્રસંગમાં ખુશી પણ વ્યક્ત કરી લે છે. પણ વાસ્તવિકપણે જોતા તો એ દુઃખી જ છે, નથી એને ક્યાંય હક નથી. આ વ્યસન નથી કરતા લોકો, વ્યસનમાં નથી પડતા, એવી જ વાત છે કે દુઃખી ઘણો હોય પછી ટેન્શનમાંથી છૂટવા માટે કાં દારૂ પીએ, કાં બીડી પીએ, કાં કોઈ બીજો ઘેનવાળા પદાર્થો લઈએ, આ ગાંજો ચરસ આવે છે ને અશિષ ને એ બધા ઘણા પીને થોડું પ્રાસંગિક સુખ લેવા માટેનો એ પ્રયત્ન છે. સરવાળે એમાં વધારે દુઃખી થાય, બીજું કાંઈ ન થાય. એટલે આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં જૂઠી કલ્પના વડે પોતાને સુહાવતું કાર્ય માને અને હર્ષ માને છે કે આ મને સારું લાગે છે એમ કરીને ત્યાં હર્ષ માને છે. કાંઈ નહીં તો કે ચાલો બીડી પી લ્યો, ચા પી લ્યો, ફલાણું કરી લ્યો એમ કરીને જરાક એનાથી દૂર જવા માગે છે. પણ વાસ્તવિકપણે જો એ દુઃખી જ છે, જરાય સુખી નથી. સુખી તો કષાય રોગ મટતા જ થશે, આ સિદ્ધાંત આપ્યો.
સરવાળે શું સિદ્ધાંત આપ્યો કે કસાય નામનો જે જીવનો રોગ છે અવસ્થામાં એ મટતા સુખી થશે. જ્યાં સુધી એને કસાય છે ત્યાં સુધી એ દુખી 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 ને દુખી જ થવાનો છે. એટલે સંસારી પ્રાણી કસાયમાં નિરંતર પરિણમે છે, એનો કસાયનો અભાવ કરાવવા માટે આ બધી લાંબી ચોડી વાત કરે છે કે એને એનું ચિત્ર આપે છે. જેમ કોઈ એમ કે જો ભાઈ અત્યારે આ ખાશો તો આ રોગ થશે તો ખાય
ના ખાય,
અને એને 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 ફિલ્મ દેખાડે ચલચિત્ર દેખાડે કે જો આને આ ખાધું નામ થયું આવી રીતે થયું દેખાડે છે કે નહીં, આ ખાવાથી આમ થયું આમ થતા થતા આમ થયું પછી ખાય, એમ એને આ ફિલ્મ દેખાડે છે કે જો ભાઈ તું જે પરિણામ કરશ ને એ પરિણામ તને આ બધી ચાર ગતિ દેખાય છે ને એમાં જવા માટેના છે. આ જીવતી ફિલ્મ છે. આ જેટલા પ્રાણીઓ દેખાય છે એ બધા કસાયના ફળ છે. શું એ બધા કસાયના ફળમાં એ બધા પ્રાણીઓ થયેલા છે. એ દુર્ગતિ નજર સામે છે. મનુષ્ય લોકમાં પણ જે પશુ પક્ષીની યોની છે તે બધી નજર સામે ઉપદેશ લેવા માટે બોધ લેવા માટેના પ્રસંગો છે જીવને. શું માટે સુખી તો કસાય રોગ થતા થશે. જ્યારે રતિ નો કસાય ઉપજે ત્યારે ઈષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે, રતિ ઉપજે ત્યારે આસક્તિ ઉપજે છે. શું અને જેમ બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહીં, એને ઉંદરમાં બીજા ખોરાક કરતા નહીં, તો બીજા પણ ખોરાક છે એના તો રોટલી ખાય છે, તો ઉંદર હાથમાં આવ્યો હોય તો પછી એને મારો તોય મૂકે નહીં. આ મકોડા ઘણી વાર બટકું ભરે છે કે નહીં, છોડાવા જાવ તો એનું અડધું શરીર છૂટી જાય તો મોઢું અહીંયાથી છૂટે નહીં. તો એટલી આસક્તિથી ત્યાં એ જીવનો ભાવ વળગેલો છે. એ બાહ્ય ચેષ્ટા ઉપરથી ભાવની માપ આવી જાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહીં. તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાને અભિપ્રાય સહિત તે આસક્તતા હોય છે. ઉંદરને છોડે નહીં, તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાનો અભિપ્રાય સહિત હો તે આસક્તિ હોય છે. માટે તે દુખી જ છે, એમાં એને તીવ્ર આસક્તિમાં તીવ્ર દુઃખ થયા વિના રહેતું નથી. જેટલી આસક્તિ તીવ્ર એટલું એને ત્યાં આકુલતા પણ વિશેષ હોય છે. આમ માણસ એમ માને કે આસક્તિ થાય ત્યારે આપણને સુખ થાય છે, પણ જો જીવ જરાક હળવો હોય, થોડો દર્શનનું મંદ થઈને પાત્રતામાં આવ્યો હોય, મુમુક્ષુતામાં આવ્યો હોય, તો એને મોહાશક્તિના પરિણામમાં મૂંઝવણને આકુલતાનું દુઃખ જણાયા વિના રહે નહીં. જે 254માં લીધું ને, મોહાશક્તિમાં મૂંઝા મૂંઝવણનું દુઃખ અનુભવે છે એ એનાથી નિવૃત્ત થવાનો ઉપાય કરે છે, અને જે અહીંયા સુખ અનુભવે છે એ વધારેમાં વધારે આસક્તિના પ્રસંગોમાં જવાની ઈચ્છા કરે છે. એ પ્રકારે બીજા પણ લોકશાયની વાતો લેશેની છે.